समय सार भगवान कुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा बंद अधिकार मा गाथा 270 सुधी स्वाध्याय कर्यो छे। गाथा 270 नो घणो विस्तार कर्यो। एमा अधिवसान नी वात आवी। त्रण प्रकारे अधिवसान छे अने ए बधा अज्ञान छे, मिथ्यात्व छे, अचारित्र छे। હવે કહે છે કે આ અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે તેનું સ્વરૂપ બરાબર સમજવામાં નથી આવ્યું। આમ પૂછવામાં આવતા હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથા 271માં કહે છે। ગાથા 271 सायोपि च अद्यवसानं मतिश्च विज्ञानं एकार्थं एव सर्वं चित्तं भावश्च परिणाम। गुजराती में गाथा छे। बुद्धि मति व्यवसाय अद्यवसान वळी विज्ञान ने परिणाम चित्त ने भाव शब्दों सर्व आ एकार्थ छे। आठ शब्दों आप्या छे। बुद्धि मति व्यवसाय अध्यवसान विज्ञान परिणाम चित्त अने भाव। आ शब्दों सर्व अहिया अध्यवसाननी वात करी त्यारे ए बधा एकार्थ छे। गाथाना अर्थमां कहे छे के बुद्धि ही व्यवसाय अपी च अध्यवसानम मतिह च विज्ञानम। एटले के बुद्धि व्यवसाय अध्यवसान मति विज्ञान चित्तम भाव च परिणाम सर्वम एकार्थम एव। चित्त भाव अने परिणाम ए बधा एकार्थ ज छे। बुद्धि व्यवसाय अध्यवसान मति विज्ञान चित्त भाव अने परिणाम ए बधा एकार्थ ज छे। नाम जुदा छे, अर्थ जुदा नथी। टीकामां अमृतचंद्राचार्य भगवान कहे छे कि स्व परनो अविवेक होय एटले के स्व परनुं भेद ज्ञान न होय। स्व शुं छे अने पर शुं छे ए बन्नेनो तफावत न समझायो होय, ए बन्ने वच्चे शुं फेर छे ए ख्याल न होय, एने स्व परनो विवेक नथी एम कहेवामां आवे। एटले स्व परनो अविवेक होय त्यारे जीवनी अद्यवस्ती मात्र ते अद्यवसान छे। अद्यवस्ती मात्र एम कहू छे एटले अद्यवस्ती एटले के एकमा बीजानी मान्यता पूर्वक परिणती। अद्यवस्ती एटले एकमा बीजानी मान्यता करवामां आवे एवी परिणती। मिथ्या निश्चिती अथवा तो खोटो निश्चय होवो ते ए अद्यवस्थिति छे, एने अद्यवस्थिति कह्युं छे। एटले પરનો અવિવેક હોય ત્યારે જીવની અધ્યવસિતિ માત્ર તે અધ્યવસાન છે. શું કહ્યું? જ્યારે જીવને સ્વ અને પરનો વિવેક નથી વર્તતો, સ્વને જાણતો નથી અને પર સાથે સ્વને ભેળવી દે છે, અથવા તો પરમાં એકત્વ બુદ્ધિ કરી અને પરને અને સ્વને જુદા નથી જાણતો, સ્વ શું છે અને પર શું છે એનો જેને વિવેક નથી, એવા જીવ અધ્યવસિતિ માત્ર તે અધ્યવસાન છે. તે એવું હોય ત્યારે જીવને એ અધ્યવસિતિ માત્ર તે અધ્યવસાન છે, એટલે કે એવું હોય ત્યારે એકમાં બીજાની માન્યતાપૂર્વક પરિણતિ જે છે તે અધ્યવસાન છે. સ્વ પરનું ભેદ જ્ઞાન નથી, સ્વ પરનો વિવેક નથી, ત્યારે જીવને એકમાં બીજાની માન્યતા કરવારૂપ પરિણતિ છે તે અધ્યવસાન છે. અને તે જ અર્થાંત જેને અધ્યવસાન કહ્યું તે જ બોધન માત્રપણાથી બુદ્ધિ છે. બોધ તરીકે એ બુદ્ધિ છે. એવું જે અધ્યવસાન છે એમાં એ એમ કહેવામાં આવ્યું હોય, કંઈક સમજવાની રીતે એ કહેવામાં આવ્યું હોય, જાણવાની રીતે જ્યારે કહેવામાં આવ્યું હોય એવું એ અધ્યવસાન હોય તો એ બોધન માત્રપણાની બુદ્ધિ છે. એ બોધન માત્રપણાથી એ બુદ્ધિ છે કે આ હું જાણું છું, આ આમ છે તેમ છે, એવા જે અધ્યવસાન છે એ અધ્યવસાન એ બોધ સહિત એટલે બોધન માત્રપણાથી એવા અધ્યવસાન એને બુદ્ધિ પણ કહેવામાં આવે. એટલે બુદ્ધિ છે એ પણ અધ્યવસાન છે. ત્યાર પછીથી કહે છે કે વ્યવસાન માત્રપણાથી વ્યવસાય છે, એ અધ્યવસાન છે, એ વ્યવસાય પણ છે. એ અધ્યવસાન વ્યવસાય પણ છે. કઈ રીતે વ્યવસાય છે? તો કે વ્યવસાન માત્રપણાથી. વ્યવસાન એટલે ક્યાંક ઉદ્યમી રહેવું, તે કામમાં લાગ્યા રહેવું, તે એને વ્યવસાન કહ્યું છે. એટલે એ વ્યવસાન માત્રપણાથી એ વ્યવસાય પણ છે. ચોથું, મનન માત્રપણાથી મતિ છે. મનન એટલે માનવું, તે જાણવું, એવું મનન, એ મનન માત્રપણાથી એ મતિ પણ છે. પાંચમું, વિજ્ઞપ્તિ માત્રપણાથી વિજ્ઞાન છે. અહીંયા વિજ્ઞાન એટલે આપણે જે વિદ્રાવ વિજ્ઞાનની વાત કરીએ છીએ એવા વિજ્ઞાનની વાત નથી. અહીંયા તો એ વિશેષ રૂપે જાણવું છે. વિશેષ કહેતા અહીંયા જે નથી અને અન્ય રૂપ છે એવો અર્થ છે. વિજ્ઞાન એટલે અહીંયા જે નથી એવું જ્ઞાન, એવા અર્થમાં વિજ્ઞાન છે. એટલે વિજ્ઞપ્તિ માત્રપણાથી, વિજ્ઞપ્તિ શબ્દ લીધો છે, વિજ્ઞપ્તિ માત્રપણાથી વિજ્ઞાન. વિજ્ઞપ્તિ એટલે આ આમ છે એવું જાણવું, જે નથી અને જે મિથ્યા દ્રષ્ટિનું જે જાણપણું છે એવું જાણપણું. એટલા માટે એને એમ કહ્યું કે વિજ્ઞપ્તિ માત્રપણાથી એ વિજ્ઞાન છે. પછી એના પછી ચેતના માત્રપણાથી ચિત્ત છે. જીવને આ જે ચેતના છે એ ચેતના એ પરના લક્ષ્ય જે થાય છે ભાવ, એ રૂપ જે ચેતના, એટલે એને ચેતના માત્રપણાથી ચિત્ત છે એમ કહ્યું. ચેતનના ભવન માત્રપણાથી ભાવ છે. એમાં ભગવાન આત્માને ભાવ છે, ચેતન છે, એનું જે પરિણમન છે, પણ એ પરના લક્ષ્ય થતું, પરના લક્ષ્ય થતું એ ભવન છે, એવો એ ભાવ છે, એ પણ અધ્યવસાન છે. અને ચેતનના પરિણમન માત્રપણાથી પરિણામ છે. એટલે એ ચેતનનું જે વિભાવ ભાવે પરિણમન થાય છે એવા એ પરિણામ, એ પણ અધ્યવસાન છે. એટલે આઠ શબ્દ દ્વારા આ અધ્યવસાન જણાવવામાં આવ્યું. એટલે એ બધા શબ્દો, આઠે શબ્દો એ એકાર્થ છે, એનો અર્થ એક જ અધ્યવસાન જ થાય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી આઠ શબ્દોથી કયા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વ પરનું ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના અને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને આ બુદ્ધિ આદિ આઠ શબ્દો દ્વારા કહેવામાં આવે છે, બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે. જ્યાં સુધી જીવને પોતાના અને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે, એટલે જે પોતે અને પર એક નથી એને જ્યાં સુધી એ એક રૂપે માને છે અને એમ એની પરિણતિ થાય છે ત્યાં સુધી એને એવા અધિવસાન હોય છે અને એ અધિવસાનને જુદા જુદા આઠ શબ્દો દ્વારા અહીંયા જણાવ્યા છે. આ બધા જ અધિવસાન છે. આઠે આઠ શબ્દ જે કહેવામાં આવ્યા એ બધા અધિવસાનને માટે વપરાય છે. બુદ્ધિ, વ્યવસાય, અધિવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ એ બધા અધિવસાન એમ સૂચવનારા જ છે, એટલે કે એ બધા અધિવસાનને જણાવનારા છે. હવે ગુરુદેવે આ ગાથા ઉપર જે સમજ આપી છે એ પણ આપણે લઈએ. પ્રવચન સંસ્થાપર ભાગ આઠમો ગાથા 271 ટીકા ઉપરનું પ્રવચન પાના નંબર 203. અહીંયા શરૂઆતમાં જ કહે છે કે જેને અધિવસાન કહેવામાં આવ્યું છે તેને બરાબર ઓળખવા તેના બીજા કેટલાક પ્રચલિત નામો છે તે અહીં ગાથામાં કહ્યા છે કે આ બધા નામો દ્વારા પણ છેવટે આપણે એને ઓળખવા છે અધિવસાનને તો આપણે ઓળખી શકીએ છીએ. કેમ કે અધિવસાન શું છે જુદા જુદા નામ દ્વારા એ કહેવામાં આવ્યું એટલે ખ્યાલ આવે કે આ બધાનો અર્થ પણ અધિવસાન જ થાય છે. એટલે બીજા પ્રચલિત નામો અધિવસાનને માટે જે છે એ અહીંયા ગાથામાં કહેવામાં આવ્યા છે. ટીકા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે અનંત ગુણનો પિંડ ચૈતન્ય ચિંતામણી એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ તે હું સ્વ. હું સ્વ કોણ પહેલા તો એની વાત કરી, કેમ કે સ્વ અને પરનું જેને ભેદ જ્ઞાન નથી, સ્વ અને પરનો જેને વિવેક નથી એને આવા અધ્યવસાન હોય છે, એટલા માટે પહેલા તો એ વાત કરી છે કે ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ ચૈતન્ય ચિંતામણી જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ તે હું સ્વ એમ અનુભવવાને બદલે હું પરને મારું જીવાડું દુઃખી કરું સુખી કરું એવા અધિવસાનના ભાવે જે થાય છે, અથવા તો હું નારકી છું મનુષ્ય છું એવા અધિવસાનના ભાવે થાય છે, અથવા તો એ હું ધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યોને જાણવા વાળો છું ત્યાં હું ધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યોને જાણું છું જાણનારો છું તે હું એમ એ માને છે તો એ સ્વ અને પરનો ભેદ જાણતો નથી. સ્વ શું છે અને પર શું છે એનો એને વિવેક નથી. એટલે ગુરુદેવે અહીંયા એ વાત પહેલા સમજાવી છે. શું સમજાવ્યું કે અનંત ગુણનો પિંડ ચૈતન્ય ચિંતામણી એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ તે હું સ્વ એમ જાણી અને એમ અનુભવવાને બદલે હું પરને મારું જીવાડું દુઃખી સુખી કરું ઇત્યાદિ માને, અથવા તો હું નારકી હું મનુષ્ય ઇત્યાદિ માને, અથવા તો ધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યો જણાય ત્યારે હું ધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યોને જાણું છું જાણનારો તે હું એમ સ્વને માને છે, પણ એ સ્વ નથી, તે હું સ્વ એમ નહીં પણ એ બધું પર છે એમ એની બુદ્ધિ હોવી જોઈએ. પણ અહીંયા તો એ પરદ્રવ્યોને જાણું છું જાણનારો તે હું સ્વ એમ નહીં પણ પરદ્રવ્યોને હું જાણું છું એમ પરથી એકત્વ બુદ્ધિ કરે તે સ્વ પરનો અવિવેક છે. જાણનારો હું તો વાત બરાબર છે, પણ પરદ્રવ્યોને હું જાણું છું એમ પરથી એકત્વ બુદ્ધિ કરે તે સ્વ અને પરનો વિવેક ચૂકી જાય છે, એટલે એ સ્વ પરનો અવિવેક છે. અને આવો સ્વ પરનો અવિવેક હોય ત્યારે, અર્થાંત સ્વ પરનું ભેદ જ્ઞાન ન હોય ત્યારે જીવની અધ્યવસિતિ માત્ર, અર્થાંત જીવની પરમા પોતાપણાની માન્યતા, અધ્યવસિતિ એટલે પરમા પોતાપણાની માન્યતા એવો અભિપ્રાય, તે અધ્યવસાન છે. અને આવું અધ્યવસાન મિથ્યાત્વરૂપ છે, અજ્ઞાનરૂપ છે અને એ અચારિત્ર છે, એ વાત આપણે અગાઉ કરી ગયા છીએ. આઠ નામ અધ્યવસાનના કયા છે? બોધન માત્રપણાથી બુદ્ધિ એ અધ્યવસાન છે, વ્યવસાન માત્રપણાથી વ્યવસાય છે તે પણ અધ્યવસાન છે, મનન માત્રપણાથી મતિ છે તે પણ અધ્યવસાન છે, અને વિજ્ઞપ્તિ માત્રપણાથી વિજ્ઞાન છે એ પણ અધ્યવસાન છે. ગુરુદેવ કહે છે કે લ્યો, પર મારા અને પરનું હું કરી શકું એમ જાણવા માત્રપણાથી અધ્યવસાનને બુદ્ધિ પણ કહે છે. આવું અધ્યવસાન પર મારા છે અથવા તો પર ને હું કાંઈ કરી શકું છું એમ જાણવા માત્રપણાથી અધ્યવસાનને બુદ્ધિ પણ કહે છે. એ બધું બુદ્ધિમાં થાય છે ને, પર મારા અને પરનું હું કંઈ કરી શકું એ બધું ક્યાં થાય છે, કયા લેવલે થાય છે? બુદ્ધિના લેવલે તો થાય છે, એટલે આ બુદ્ધિ છે એ પણ અધ્યવસાન છે. વ્યવસાય એટલે આખો દિવસ પ્રવૃત્તિમાં લાગ્યો રહે, કામમાં લાગ્યો રહે, એ પણ અધ્યવસાન છે. આ ધંધો વેપાર કરે અને કુટુંબનું કંઈક કરે અને કારખાનું ચલાવે કે દેશની સેવા કરવું એમ એ વ્યસ્ત રહે છે ને, એ પ્રવૃત્તિમાં લાગ્યો રહે છે ને, એ વ્યવસાય, એ બધો જ વ્યવસાય, એમાં એ ઉદ્યમી થઈ લાગ્યો રહે તે વ્યવસાય બધો એ મિથ્યા અધ્યવસાય છે, એ અધ્યવસાન છે. આગળ છેલ્લી લીટીમાં કહે છે કે એને મનન માત્રપણાથી મતિ કહે છે, પદાર્થોને વિપરીત જાણે માટે એને મતિ કહે છે. કેમ કે મતિ શું છે? એ મનથી, મનથી એનું જાણવું થાય છે, એ મતિ છે. અને મનથી એ જે જાણે છે એ વિપરીત રીતે જાણે છે અને એવું માને છે, એટલે એને પણ અધ્યવસાન કહ્યું છે. તેથી અધ્યવસાનને મતિ શબ્દ દ્વારા પણ કહેવામાં આવે છે. મતિજ્ઞાન એ નહીં, મતિજ્ઞાન એ જુદી વસ્તુ છે, અહીંયા મતિજ્ઞાનની વાત નથી. અહીંયા તો જે અધ્યવસાન છે એ મતિ શબ્દ દ્વારા જ પણ પ્રચલિત છે, એટલે એમાં મતિનો અર્થ એ છે કે મનન માત્રપણાથી જે વિપરીત માન્યતા જાણપણું છે એ અધ્યવસાનને મતિ કહેવામાં આવે છે, મતિજ્ઞાનની અહીંયા વાત નથી. જેમાં વિપરીત જાણવું, માનવું, ખાસ તો માનવું, વિપરીત માનવું છે એવા અધ્યવસાનને અહીં મતિ કહ્યું છે. 204 પાના ઉપર અહીંયા આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી વિજ્ઞપ્તિ માત્રપણાથી તે વિજ્ઞાન છે. જો વિતરાગ વિજ્ઞાન તે આ નહીં, વિતરાગ વિજ્ઞાનની અહીંયા વાત નથી. આ તો અહીંયા વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન, જે વિપરીત જ્ઞાન છે, વિપરીત જ્ઞાન એટલે આત્માના જ્ઞાનથી જુદું જે જ્ઞાન છે એની વાત છે. ગુરુદેવ સમજાવે છે કે આ વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન એમ વાત છે. હું પરને મારું જીવાડું, હું નારકી મનુષ્ય છું, પર ચીજો જણાય તે મારી છે, એવું સ્વરૂપથી વિરુદ્ધ જ્ઞાન છે. સ્વરૂપથી જે વિરુદ્ધ જ્ઞાન છે, આત્માના જ્ઞાનથી જે વિરુદ્ધ જ્ઞાન છે એ જ્ઞાનને અહીંયા વિજ્ઞાન કહ્યું છે, પેલા વિતરાગી વિજ્ઞાનની વાત નથી. એટલે કેવું એ વિજ્ઞપ્તિ માત્રપણાથી તે વિજ્ઞાન એ અધ્યવસાન છે. વિજ્ઞપ્તિનો એક અર્થ થાય છે એવી જાહેરાત કરે, વિજ્ઞપ્તિ તો એવું જે જાહેર કરે છે, જે કરનારું છે તે વિજ્ઞાન, એટલે એ આત્માના જ્ઞાનથી જુદું, એટલે એ પણ અધ્યવસાન છે. વળી તે જ અધ્યવસાન ચેતના માત્રપણાથી ચિત્ત છે. ચિત્તને પણ અધ્યવસાન કહ્યું, મતિને અધ્યવસાન કહ્યું, અને આ વિજ્ઞપ્તિ માત્રપણાથી જે વિજ્ઞાન કહ્યું એને પણ અધ્યવસાન કહ્યું, અને ચેતના માત્રપણાથી ચિત્ત છે એને પણ અધ્યવસાન કહ્યું છે, અને ચેતનના ભવન માત્રપણાથી ભાવ છે એ પણ અધ્યવસાન, અને ચેતનના પરિણમન માત્રપણાથી પરિણામ છે એ પણ અધ્યવસાન. ચેતનના પરિણામ છે ને, ભલે ને એ પરના લક્ષ્ય થયા છે પણ છે તો એ જીવના પરિણામ, તેથી તેને ચિત્ત પણ કહે છે, ભાવ પણ કહે છે અને પરિણામ પણ કહે છે. અહીં નિર્મળ ભાવ પરિણામની વાત નથી, નિર્મળ પરિણામ કે નિર્મળ ભાવની વાત નથી કરી, અહીંયા તો વિભાવ ભાવ પરના લક્ષ્ય થતા પરિણામ એની અહીંયા વાત કરી છે. પણ એ બધા છે તો જીવના ને, એમાં લક્ષ્ય પરનું છે, એટલે એવા ચિત્ત ભાવ અને પરિણામને પણ અધ્યવસાન કયા છે, જે પરના લક્ષ્ય થાય છે, સ્વના લક્ષ્ય નથી થતા, જેમાં શુદ્ધ પરિણામ નિર્મળ પરિણામ નથી, શુદ્ધ ભાવ નથી, એવા એ પરિણામ ભાવ ચિત્ત એને અધ્યવસાન કયા છે. આ તો પર મારા અને પરની ક્રિયા હું કરું એવો મિથ્યા અભિપ્રાય જેમાં છે એ બધા સાથે જે એના ભાવ થાય છે, જે એને પરિણામ થાય છે એ પરિણામની વાત છે, એ અધ્યવસાન છે. હવે કેટલાક લોકો એમ કહે છે કે અધ્યવસાનને જ બંધનું કારણ કહ્યું છે, અધ્યવસાનને જ બંધનું કારણ કહ્યું છે, પણ એમાં જીવાડવાનો ભાવ છે એ બંધનું કારણ નથી, એવી પણ કેટલાક લોકોની માન્યતા છે કે જીવાડવાનો ભાવ છે એ તો સારો ભાવ છે ને, એ ભાઈ કાંઈ બંધનું કારણ ના હોય, એવી કેટલાક લોકોની માન્યતા છે. ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. કહે છે કે ભાઈ, જ્યાં સુધી સ્વમાં એકતા થઈ નથી, સ્વરૂપનું લક્ષ્ય થયું નથી અને સ્વમાં એકતા થઈ નથી, સ્વ અને પરનો વિવેક જ હજી છે નહીં, સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી, એટલે સ્વ શું છે અને પર શું છે એ જુદું પાડ્યું નથી, અને એવું જુદું પાડીને જે સ્વમાં એકતા થવી, સ્વમાં એકાગ્રતા થવી, સ્વનું લક્ષ્ય થવું, એમાંનું કાંઈ નથી, ત્યાં સુધી પરમા એકત્વ બુદ્ધિ પડેલી જ છે. પરમા એકત્વ બુદ્ધિ કરવા જવાની આપણે જરૂર પડતી જ નથી, કેમ કે આપણને પરમા એકત્વ બુદ્ધિ પડેલી જ છે. સ્વમાં જ્યાં સુધી એકતા થઈ નથી ત્યાં સુધી સમજવું કે પરમા જ એકત્વ બુદ્ધિ છે. સ્વમાં એકતા ક્યારે થાય? સ્વને પરથી જુદો જાણે અને સ્વનું લક્ષ્ય કરે ત્યારે સ્વમાં એકતા થાય. હવે આવું જેણે કર્યું છે એ તો સમકીતી છે, સમ્યક દ્રષ્ટિ છે, એટલે જેને એવી સ્વમાં એકતા થઈ જ નથી એ બિચારો સ્વ અને પરનો ભેદ કરી શકતો નથી, સ્વને પરથી જુદું પાડી શકતો નથી, એવો એ પરમા એકત્વ બુદ્ધિ સહિત જ છે. બહુ સમજવા જેવી વાત છે. આપણે પંડિતાઈ કરીએ પણ આપણે આ વાતને બરાબર સમજવાની છે કે જ્યાં સુધી સ્વમાં એકતા થઈ નથી ત્યાં સુધી પરમા એકત્વ બુદ્ધિ પડેલી જ છે. તેથી પરમા એકત્વ બુદ્ધિ સહિત જે પરિણામ છે, જે ભાવ છે, એ બંધનું જ કારણ છે. પછી એમાં એ જીવાડવાનો ભાવ હોય તો પણ એ બંધનું જ કારણ છે, એ શુભ બંધ છે, પુણ્યબંધનું કારણ છે. તેને અધ્યવસાન કહો, ભાવ કહો, પરિણામ કહો, બુદ્ધિ કહો, મતિ કહો, બધું એકાર્થવાચક જ છે. તો આ રીતે અહીંયા આપણે આ ગાથા 271 પૂરી કરીએ છીએ. હવે બહુ મહત્વનો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે, ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે અને એમાંથી ઘણું તત્વજ્ઞાન પણ આપણને સમજાવ્યું છે. મૂળ પ્રયોજનભૂત વાત આ શ્લોકમાંથી ગુરુદેવે ઘણી કરી છે. શું વાત છે? કે અધ્યવસાન ત્યાગવા યોગ કહ્યા છે, તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે. અધ્યવસાન ત્યાગવા યોગ્ય કયા છે, તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે ત્યાગવા યોગ્ય અધિવસાન છે એમ કહ્યું, પણ એના દ્વારા આ મહાપુરુષો કહે છે કે એમ એમાં એક ગૂઢ અર્થ ભરેલો છે અને એ દ્વારા એમ સમજમાં આવે છે કે વ્યવહારનો ત્યાગ કરાયો છે. એ દ્વારા અધિવસાનના ત્યાગ દ્વારા ખરેખર તો વ્યવહારનો ત્યાગ કરાયો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાયું છે. અને એવા અર્થનું આગળની ગાથા જે આવવાની છે એની સૂચના રૂપ કાવ્ય હવે કહે છે, એટલે કે કળશ 173 આપણે લઈએ. સર્વત્ર અધ્યવસાન એવ અખિલમ ત્યાજ્યમ એદુક્તમ જિનૈ તન્મન્ય વ્યવહાર એવ નિખિલોપ્ય આશ્રય ત્યાજિત સમ્યક નિશ્ચયમ એકમ એવ તદમી નિષ્કંપમાં ક્રમ્યકિમ શુદ્ધ જ્ઞાન ઘને મહિમની ન નિજે અદનંતી સંતો ધૃતિમ. કળશ 173 એના અર્થમાં કહે છે કે આચાર્ય દેવ કહે છે કે સર્વત્ર યદ અધ્યવસાનમ, સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે, અખિલમ જિનૈ એવમ ત્યાજ્યમ ઉક્તમ, તે બધાય અધ્યવસાન જીન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યા છે. સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાય અધ્યવસાન જીન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યા છે. તત્વમન્ય અન્ય આશ્રય વ્યવહાર એવ નિખિલ અપી ત્યાજિત, તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર સગળોએ છોડાયો છે. અહીંયા એકાંત કર્યું છે, વચ્ચે જ મૂક્યો છે. શું કહ્યું? કે તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સગળોએ છોડાયો છે. એ અધ્યવસાન ત્યાગવાની વાત કરતા વ્યવહાર જ છોડાયો છે અને બધો વ્યવહાર છોડાયો છે. તત્ અમી સંત એકમ સમ્યક નિશ્ચયમ એવ નિષ્કંપમ અક્રમ્ય, તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ગને નિજે મિહિમની ધૃતિમ કિં ન બદંતી. એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ગણ સ્વરૂપ નિજ મહિમામાં, એટલે આત્મ સ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી? શું કહ્યું શ્લોકમાં? કે આચાર્યદેવ એમ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે એ બધા અધ્યવસાન જિનેશ્વર ભગવાનોએ તો પહેલા જ એને ત્યાગવા યોગ્ય કહી દીધા. જિનેશ્વર ભગવાને એને ત્યાગવા યોગ્ય કહ્યા છે. બધા અધ્યવસાનને જીન ભગવાનોએ, બધા જ જિનેશ્વર ભગવાનોએ એને ત્યાગવા યોગ્ય કહ્યા છે, એ પહેલા વાત આવી ગઈ છે. તેથી અમે એમ માનીએ છીએ, અમે એટલે કોણ? આ આચાર્ય ભગવાન છે, એ કહે છે કે તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો છોડાયો છે. આ જિનેશ્વર ભગવાને જ્યારે એમ કહ્યું કે બધા જ અધિવસાન, સર્વ વસ્તુઓમાં જે અધિવસાન થાય છે તે, એટલે ત્રણ પ્રકારના જે આપણે અધ્યવસાન જોયા અને એની વિવિધતાઓ, એમાં મારાપણાનો ભાવ છે, કરવાનો ભાવ છે, એ બધું એમાં છે, એમાં અનેક પ્રકારે એ અધ્યવસાન થાય છે. એ બધા જ અધ્યવસાન છે એ ત્યાગવા યોગ્ય જિનેશ્વર ભગવાને કહ્યા છે. તેથી આચાર્ય ભગવાન એના ઉપરથી એમ કે છે કે તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ બધો છોડવા જેવો છે. એ છોડાવવા માટે જ એ અધ્યવસાન છોડવાનો ઉપદેશ છે, અથવા તો અધ્યવસાન છોડવાનો ઉપદેશ છે તો એ ત્યારે જ સાર્થક થાય કે જ્યારે બધો વ્યવહાર છોડવામાં આવે. એટલે આચાર્ય ભગવાનનું કહેવું એમ છે કે જ્યારે જિનેશ્વર ભગવાને બધા જ અધ્યવસાન ત્યાગવા યોગ્ય છે એમ કહ્યું છે, તો પછી અમે એમ માનીએ છીએ કે આ વ્યવહાર સઘળો વ્યવહાર જ છોડવા યોગ્ય છે એમ એમાં જિનેશ્વર ભગવાનની વાણીમાં કહેવાનો આશય છે. એટલે એ ભગવાનના જિનેશ્વર ભગવાનના ઉપદેશમાં અધ્યવસાન ત્યાગવા યોગ્ય છે એવો જે ઉપદેશ છે એની અંદર જે કહેવાનું છે એ તો આ છે કે વ્યવહાર સઘળો વ્યવહાર જ એ છોડવા યોગ્ય છે. એટલે એમ કહીને ભગવાને આપણને બધો વ્યવહાર છોડાવ્યો છે, અધ્યવસાન ત્યાગવાનો ઉપદેશ આપી અને ભગવાને જાણે કે બધો વ્યવહાર છોડાવ્યો છે. વ્યવહાર કોને કહો? તો કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર. પરના આશ્રયે વ્યવહાર છે, સ્વના આશ્રયે નિશ્ચય છે, એ વાત આપણે જાણીએ છીએ. એટલે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર, પરના લક્ષ્ય જે થાય છે તે પર સંબંધી છે, તે પરમાં એકત્વ બુદ્ધિ કરીને જે થાય છે એ બધો વ્યવહાર, જેમાં પર તરફ કાંઈક કરવાનો કે પરમાં કાંઈક ફેરફાર કરવાનો કે પરનું લક્ષ્ય કરવાનું જેમાં ભાવ રહ્યો છે, એ બધો વ્યવહાર, એ બધો જ જિનેશ્વર ભગવાને અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ આપી અને છોડાવ્યો છે. આ વાત કરી પછી આચાર્ય ભગવાન કહે છે કે આમ વાત છે તો પછી આ સત્પુરુષો એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને, એક સમ્યક નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ નિજ મહિમામાં એટલે આત્મ સ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી? એટલે કે એક સમ્યક નિશ્ચયને જ અંગીકાર કરીને અને એ પણ નિષ્કંપપણે, એટલે કે જરા પણ કંપન વિના, એટલે પૂરેપૂરા ભાવથી, પૂરી એકાગ્રતાથી, વિચલિત થયા વિના નિષ્કંપપણે એવા સમ્યક નિશ્ચયને જ અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા એનો મહિમા લાવીને એમાં સ્થિરતા કરવી એમ ફલિત થાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જિનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં આત્મ બુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યા છે, તેથી આ પર આશ્રિત વ્યવહાર જ બધો છોડાવ્યો છે એમ જાણવું. જિનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં એકત્વ બુદ્ધિ, આત્મબુદ્ધિ, મમત્વ થાય છે એવા અધ્યવસાન છોડાવ્યા છે, એટલે કે એવો ઉપદેશ આપ્યો છે, એના ત્યાગનો ઉપદેશ આપ્યો છે, તેથી આ પર આશ્રિત વ્યવહાર જ બધો છોડાયો છે. એ અધ્યવસાન છોડાવ્યા છે એનો અર્થ એ થાય કે એ પર આશ્રિત વ્યવહાર જ બધો છોડાયો છે, કેમ કે અધ્યવસાન છે ત્યાં પરનું લક્ષ તો છે જ. કોઈ અધ્યવસાન એવું છે કે જેમાં પર આવતું જ ન હોય? હું બીજાના પરના કામો કરું, પરને જીવાડું, મારું, સુખી કરું, દુઃખી કરું, ખવડાવું, પીવડાવું, નવડાવું, ભણાવું, આશ્રય આપું, ઘરમાં રાખું, શીખવાડું, કોમ્પ્યુટર શીખવાડું, કોઈ પણ લો, બધી પરના લક્ષ્ય જ વાત છે તો એમાં પર તરફનું લક્ષ જાય છે. અને એ જ રીતે જ્યારે એમ માનું કે હું મનુષ્ય છું, કે હું તિર્યંત છું, કે હું દેવ છું, હું સાપ છું, વાઘ છું, કાબર છું, કાગડો છું, એ ગમે તે માનવામાં આવે ત્યાં પણ એમ શું છે? જે પોતાનું સ્વરૂપ નથી, પોતાનું સ્વરૂપ નથી અને જે પર્યાય છે અને જે શરીર છે એની સાથે એકત્વ કર્યું છે, એટલે એ પણ પરના આશ્રય જ છે, એટલે એ પણ પરાશ્રિત જ થયું. અને તે જ રીતે જ્યારે આ દ્રવ્યોને હું જાણું છું, ધર્માસ્તિકાયને હું જાણું છું, એ જાણપણું છે, મારું જ્ઞાન છે, એમાં પણ એ પરનો આશ્રય તો આવ્યો. ધર્માસ્તિકાયને જાણે કે અધર્માસ્તિકાયને જાણે કે બીજાને જાણે, ત્યાં એ જાણપણાનો ભાવ જે કર્યો એ પરના આશ્રય કર્યો. એટલે બધું પર આશ્રિત જ છે, અધિવસાન બધા પર આશ્રિત જ છે. એટલે જિનેશ્વર ભગવાને એવા અધિવસાન છોડાવ્યા છે, ઉપદેશ આપીને એમ કહ્યું કે ત્યાગવા યોગ્ય છે, એ કર્મબંધનું કારણ છે, એમ ઉપદેશ આપીને એ આપણને છોડાવ્યા છે. તો એનો અર્થ એવો થયો કે પર આશ્રિત આખો બધો વ્યવહાર છે એ જ બધો જાણે કે છોડાયો છે. જિનેશ્વર દેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધિવસાન છોડાવ્યા છે, તેથી આ પર આશ્રિત બધો વ્યવહાર જ છોડાયો છે એમ જાણવું. માટે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો, એવો શુદ્ધ નિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્ય દેવે કર્યો છે. વળી જો ભગવાને અધિવસાન છોડાવ્યા છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કંપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી થતા, એ અમને આશ્ચર્ય થાય છે, અચરજ થાય છે એમ કહીને આચાર્ય દેવે આશ્ચર્ય બતાવ્યું છે. અને એમાં એવો ભાવ છે કે સત્પુરુષોએ નિષ્કંપણે પોતાના સ્વરૂપમાં જ ઠરવું જોઈએ. તો આ કળશની અંદર બે વાત સાથે લઈ લીધી છે, એક અધ્યવસાન છે એ બધો પર આશ્રિત વ્યવહાર જ છે એમ કહીએ તો ખોટું નહીં, અધ્યવસાન છોડાવ્યા છે એટલે એ દ્વારા પર આશ્રિત વ્યવહાર જ છોડાયો છે એમ જાણવું, અને એના ઉપરથી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા કરવાનો ઉપદેશ પણ આવી જાય છે, શુદ્ધ નિશ્ચય નહીંના ગ્રહણનો ઉપદેશ પણ એમાં આવી જાય છે. અને બીજી વાત એ પણ કહી કે સત્પુરુષોએ એ જ કરવા યોગ્ય છે, સત્પુરુષો એમ કેમ નથી કરતા એમ કરીને જે આશ્ચર્ય બતાવ્યું છે, એટલે કે સત્પુરુષોએ એ જ કરવા યોગ્ય છે, પોતાના સ્વરૂપનું ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે આ કળશની અંદર નિશ્ચય નયનું ગ્રહણની વાત લીધી છે. નિશ્ચય છે એ જ આદરવા યોગ્ય છે, અને વ્યવહાર છે એ ત્યાગવા યોગ્ય છે એ વાત લીધી છે. એટલે ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. જેમ 11મી ગાથા વખતે જે રીતે વાત લીધી હતી અને જેમ વિસ્તાર કર્યો, તો એવા જ ઉલ્લાસથી આ કળશનો પણ ગુરુદેવે ખૂબ વિસ્તાર કર્યો છે. આપણે એ બધો વિસ્તાર એમની પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 204 કળશ 173 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં શરૂઆતમાં જે કહ્યું ને કે સર્વત્ર યદ અધ્યવસાનમ, સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે, અખિલમ તે બધાય જિનૈ જિન ભગવાનોએ એવમ પૂર્વક રીતે ત્યાજ્યમ ઉક્તમ ત્યાગવા યોગ્ય કહ્યા છે. એ વાતને ગુરુદેવ સમજાવતા અહીંયા 205મા પાના ઉપર કહે છે કે જુઓ, આ આગળની ગાથાનો ઉપોદઘાત કરે છે. હવે પછી જે ગાથા આવવાની છે એની સૂચના અહીંયા આપી છે, એનો ઉપોદઘાત કર્યો છે. એ શું એમાં વાત આવવાની છે એ વાત અહીંયા કરી છે. આગળની ગાથાનો ઉપોદઘાત કરે છે, કહે છે સર્વ વસ્તુઓમાં એટલે પોતાના આત્મા સિવાય વિશ્વની અનંતી પર વસ્તુઓમાં જે એકત્વ બુદ્ધિ અધ્યવસાન થાય છે, તે સઘળાય તે બધા જ અધ્યવસાન જીન ભગવાનોએ પિતરાગ સર્વજ્ઞ દેવોએ ત્યાગવા યોગ્ય કહ્યા છે. પર વસ્તુ ચાહે તો શરીર આદિ પરમાણુ રૂપ હો, સ્ત્રી પુત્ર પરિવાર આદિ હો એટલે અન્ય જીવરૂપ હો, દેવ ગુરુ શાસ્ત્ર હો, સાક્ષાત અર્યંત પરમાત્મા હો, એ ગમે તે હો પર વસ્તુ, પણ તે મારા છે અને હું એનો છું એવો એકત્વ બુદ્ધિનો અધ્યવસાય સઘળોએ ભગવાન જિનેશ્વર દેવે છોડાવ્યો છે. ગુરુદેવ કહે છે કે ખૂબ ગંભીર કળશ છે ભાઈ, આમાં તો જૈન દર્શનનો મર્મ ભર્યો છે. આ કળશને બરાબર સમજવાનો છે. આખો મોક્ષ માર્ગનો જે મર્મ છે એ આ કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ભર્યો છે. ગુરુદેવ કહે છે કે એક કોર પોતે શુદ્ધ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ સ્વ. એક બાજુ તો પોતે શુદ્ધ એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ સ્વ, અને બીજી કોર વિશ્વની સમસ્ત વસ્તુઓ પર લીધી છે. એક બાજુ પોતે સ્વ અને એ સિવાય જગત આખાની બધી વસ્તુઓ તે બધું પર. એમાં તીર્થંકર ભગવાન પણ આવી ગયા, સિદ્ધ ભગવાન પણ આવી ગયા, કેવળી ભગવાન પણ આવી ગયા, બધા આવી ગયા. મંદિર આવી ગયા, દેવ આવી ગયા, શાસ્ત્ર આવી ગયા, ગુરુ આવી ગયા, સ્ત્રી પુત્ર પરિવાર આવી ગયો. આ બધું કોમ્પ્યુટર ટેબલ ઘર કપડાં કાર સાયકલ બધું આવી ગયું, કોઈ વસ્તુ બાકી ન રહી. માત્ર પોતે જ એક સ્વ એક તરફ અને એની બીજી તરફ જોઈએ તો આ બીજું બધું પર, જગતની સમસ્ત વસ્તુઓ. જગતની આ સર્વ વસ્તુ પ્રત્યેક ભિન્ન ભિન્ન છે. તેમાં અજ્ઞાનીને એકત્વ બુદ્ધિનો જે અધ્યવસાય છે, જુદી જુદી વસ્તુઓ છે ને એટલે જુદી જુદી વસ્તુઓ પ્રત્યે જુદા જુદા પ્રકારે એ ભાવ કરે, પણ એ બધો અધ્યવસાય, એ બધો અધ્યવસાય છે. એ બધો અધ્યવસાય છોડવા યોગ્ય છે એમ જીન ભગવંતોએ કહ્યું છે. આ દેહ મન વાણી ઇત્યાદિ જળ માટી ધૂળ છે, અને સ્ત્રી પુત્ર પરિવાર દેવ ગુરુ આદિ દિન પર જીવ છે, તથા ધર્માસ્તિકાય આદિ અચેતન પર દ્રવ્યો છે. તેમાં પોતાપણાનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે. એ અધ્યવસાય છોડવા યોગ્ય છે એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે. જો વસ્તુઓ છોડવા યોગ્ય છે એની અહીંયા વાત નથી કરી, વસ્તુઓ છોડવા યોગ્ય છે એમ નથી કહ્યું, પણ પદાર્થો છે એને અહીંયા છોડવા યોગ્ય છે એમ નથી કહ્યું, પણ એનું લક્ષ્ય કરતા જે અધ્યવસાન થાય છે એ છોડવા યોગ્ય છે એમ જિનેશ્વર ભગવાનનો ઉપદેશ છે. એમ અહીંયા જિનેશ્વર ભગવાનનો ઉપદેશ છે એ વાતને લીધી છે. કેમ કે પોતાપણું પોતામાં હોય, સ્વમાં પોતાપણું કરે એ તો બરાબર છે, પણ પોતાપણું પરમાં થાય કઈ? પરમાં પોતાપણું હોય, પરમાં પોતાપણું ક્યારેય ન થઈ શકે. પરમાં પોતાપણું કદીએ કરાય નહીં, પરમાં પોતાપણું કદીએ હોઈ શકે નહીં. અને જો પરમાં પોતાપણું કરે તો એ મિથ્યાત્વ છે. એટલે આ બધા સ્વને છોડીને જે કંઈ કહ્યા એ બધા જગતના બધા જ પદાર્થો, અન્ય જીવો, એ બધા એ પર છે, અને એવા પરમાં પોતાપણું કદીએ હોઈ શકે નહીં. અને પરમાં એ પોતાપણું કરે છે એ અધ્યવસાય છે, એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ અચારિત્ર છે, અને એને જિનેશ્વર ભગવાને છોડાવ્યો છે, એટલે કે એને ત્યાગવાનો ઉપદેશ કર્યો છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે, હવે કહે છે તત્તમન્ય અન્ય આશ્રય વ્યવહાર એવ નિખિલ અપિ ત્યાજિત. તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો જ છોડાયો છે. તીર્થંકર ભગવાને કરુણા કરી અને આ અધ્યવસાય છોડાયો છે. તેથી અમે એમ માનીએ છીએ કે એમણે જેનો આશ્રય પર છે એવો સઘળો વ્યવહાર જ છોડાયો છે. એવા ઉપદેશ દ્વારા તો એમણે જેનો આશ્રય પર છે એવો વ્યવહાર જ છોડાયો છે. સંત ધર્માત્મા પ્રચુર અતિન્દ્રિય આનંદ સહિત સ્વરૂપમાં કેલી કરનારા આ મુનિવર આચાર્ય એમ કહે છે કે જ્યારે ભગવાને પર વસ્તુઓમાં, ભગવાને એટલે તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને, પર વસ્તુઓમાં એકત્વ બુદ્ધિના સર્વધ્યાવસાયો છોડાવ્યા છે તો અમે એટલે કે આચાર્ય ભગવાન અમે એટલે સંતો એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોએ છોડાયો છે. કોણે છોડાયો છે? જીનેશ્વર ભગવાને છોડાયો છે એમ કેવું છે. આશ્રય શબ્દ અહીં મૂક્યો છે ને, આશ્રય શબ્દ ચોખ્ખો ચોખ્ખો અહીંયા લખ્યો છે, આશ્રય શબ્દ છે પડ્યો છે. પરનો આશ્રય, પરનો આશ્રય, એ આશ્રય પરના આશ્રય જે થાય છે એ બધો વ્યવહાર છે. એટલે પરનો એટલે વ્યવહારનો આશ્રય એ જીવને છોડાવ્યો છે. વ્યવહાર સઘળો પર આશ્રિત છે અને વ્યવહારનો આશ્રય ન કરવો એટલે કે પરનો આશ્રય ન કરવો, અથવા તો પરનો આશ્રય ન કરવો એટલે કે વ્યવહારનો આશ્રય ન કરવો, બંનેનો અર્થ એક જ થાય. શું થાય? પરનો એટલે વ્યવહારનો આશ્રય, એ આશ્રય કહો કે પછી એનો સંબંધ કહો કે પછી પરનું એટલે વ્યવહારનું આલંબન કહો, એ બધું એક જ છે. આ શુભભાવ છે ને, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ, એ બધો શુભભાવ છે, એ પર આશ્રિત છે અને એ વ્યવહાર છે. એ સર્વ પર આશ્રિત વ્યવહાર છે. એ પરિણામમાં પરનો આશ્રય એટલે પરનો સંબંધ છે ને, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, તો દેવ હોય, ગુરુ હોય, શાસ્ત્ર હોય, એ બધા સ્વથી જુદા પર છે ને. આ પરની દયા, આ પરને દાન આપવા, આ વ્રત પાળવા, એમાં પણ શરીર છે ને, વ્રત પાળવામાં આવે છે તો એ શરીરનું લક્ષ્ય એમાં થાય છે ને. આ તપ, બાહ્ય તપ છે, એ બધું શું છે, એ પરના લક્ષ્ય થાય છે ને, એટલે એમાં એ બધું પર આશ્રિત છે અને એવો પર આશ્રિત વ્યવહાર છે, અથવા તો પર સાથેનો એમાં સંબંધ છે. એ સંબંધ કાંઈ સ્વ સાથેનો નથી, સ્વને આશ્રય નથી, એ બધું પરના આશ્રય છે અથવા પરના સંબંધે છે. તો એ સઘળો પર આશ્રિત વ્યવહાર ભગવાને છોડાવ્યો છે એમ અમે સમજીએ છીએ. આવી ધર્માત્માની પ્રતીતિ છે, એટલે એવા મુનિવરોની આવી પ્રતીતિ છે, આચાર્ય ભગવાનની એવી પ્રતીતિ છે કે જીનેશ્વર ભગવાને અધિવસાય છોડાવ્યો છે તો આ સઘળો વ્યવહાર જ છોડાવ્યો છે. આગળ 206 પાના ઉપર પાંચમા પેરેગ્રાફમાં અહીંયા ચોથી લીટીમાં કહે છે કે ત્રિલોકનાથ પરમાત્મા તો એમ ફરમાવે છે કે પરમા મારાપણાની એકત્વ બુદ્ધિનો અધ્યવસાય મિથ્યાત્વ છે અને તે સઘળો છોડવા યોગ્ય છે. આ દેવ મારા અને ગુરુ મારા એવો અધ્યવસાય પણ ભગવાને છોડવા યોગ્ય કહ્યું છે. અઘરું લાગે પણ એ બધો અધ્યવસાય છોડવા યોગ્ય કહ્યું છે. ગુરુદેવ કહે છે કે 12 અંગનો સાર એક કળશમાં ભરી દીધો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગજબની શૈલી છે. આમાં તો મોક્ષ માર્ગને ખુલ્લમ ખુલ્લા જાહેર કરી દીધો છે. કહે છે, પર પદાર્થની એકત્વ બુદ્ધિ જેમ ભગવાને છોડાવી છે તેમ પરના આશ્રય થતા વ્યવહારના ભાવ સઘળાય, બધા જ એ પરના આશ્રય થતા ભાવ, પરના સંબંધે થતા ભાવ જીનેશ્વર ભગવાને છોડાવ્યા છે. જેમ પરમા એકત્વ બુદ્ધિ છોડવા યોગ્ય જ છે તેમ વ્રત, તપ, શીલ, સંયમના બાહ્ય પરિણામ, 28 મૂળ ગુણના વિકલ્પ અને પંચ મહાવ્રત આદિના પરિણામ કે જે મુનિને હોય છે તે બધાએ પર આશ્રિત હોવાથી છોડવા યોગ્ય જ છે. ગજબ વાત છે ભાઈ. જો આ વાતની સૂક્ષ્મતા સમજાય નહીં, એટલે જે અડધું પડધું સાંભળતા હોય, અડધું પડધું સમજતા હોય ને, એને આ વાત ગળે ઉતરે નહીં, એને આ વાત ગળે ઉતરે નહીં. એટલે એમને જે વાત હોય એ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે અત્યારે તો હવે આમાં લોકોને મોટી તકરાર ને વાંધા છે. એમને એમ છે કે આ બધું દયાદાન વ્રત ભક્તિ પૂજા ઇત્યાદિ શ્રાવકના આચરણ અને મુનિના બાહ્ય આચરણ અમે કરીએ છીએ તે શું બધા ખોટા છે? એ બધા તમે છોડવાની વાત કરો છો કે બધા શ્રાવકના અને મુનિના આચરણરૂપ જે વ્યવહાર છે એ બધો ખોટો છે, અને એવા વ્યવહારને નહીં સ્થાપો તો પછી જૈન ધર્મ જ નહીં રહે. આવી લોકોની માન્યતા અને એ પ્રમાણે લોકોનો વાંધો છે. ઘણાને એમ લાગે કે હા વાત બરાબર છે, જો આમ કરવામાં આવે તો પછી એવું થશે કે આ શ્રાવક ધર્મ અને મુનિ ધર્મના આચરણ રૂપ જે વ્યવહાર છે એ નહીં હોય તો જૈન ધર્મ જ નહીં રહે, જૈન ધર્મ નહીં ટકી રહે. ખરેખર આવું હશે? હા, આના કારણે જૈન દર્શન છે, જૈન ધર્મમાં આવી જ વાત છે. આ બધા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે ગયા સિદ્ધ થયા એ બધા માત્ર આવું કરીને જ ગયા હશે? વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે, તો શું બધાએ આ રીતે જૈન ધર્મને માન્યો હશે? એવી એમની જૈન ધર્મની શ્રદ્ધા હશે કે બીજું કાંઈ હશે? જેને મનમાં એમ છે ને કે આ શ્રાવકના અને મુનિના આચરણરૂપ વ્યવહારને નહીં સ્થાપો તો જૈન ધર્મ જ નહીં રહે, અને આ તમે જે બધું કહ્યું કે શુભ ભાવ અને આ પાંચ વ્રતના વિકલ્પને એના પરિણામ જે મુનિઓને હોય છે એ આ બધું જે છે તે પરાશ્રિત વ્યવહાર છે, એ પરાશ્રિત વ્યવહાર જ દિનેશ્વર ભગવાને અધિવસાન ત્યાગવા યોગ્ય છે એમ કહી અને છોડાવ્યો છે, તો પછી આ રીતે જોઈશું તો કોઈ વ્યવહાર ધર્મ રહેશે જ નહીં, એટલે જૈન ધર્મ જ નહીં રહે. આવી માન્યતા કેટલાક લોકોને છે, કેટલાકને નહીં ઘણાને છે, લગભગ જેમને શાસ્ત્રોનો આવા શાસ્ત્રોનો જેને અભ્યાસ નથી ને એમને એવી જ માન્યતા છે. શું છોડવાનું કહ્યું છે એ સમજ્યા નથી ને એટલે એવી માન્યતા છે. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે, આપણે એ સમાધાન લઈએ. ગુરુદેવ કહે છે કે કરુણા કરીને કહે છે કે બાપુ, જૈન ધર્મ તો એક વિતરાગ ભાવ સ્વરૂપ છે. વિતરાગ ભાવ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મામાં કાંઈ કસાય છે? એક પણ કસાય આત્મામાં છે? કસાય રહિત આત્મા છે. વિતરાગ સ્વરૂપ, કસાય રહિત જે સ્વરૂપ છે એને વિતરાગ સ્વરૂપ કહેવાય. બધા કસાયોનો અભાવ થાય ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે. બારમા ગુણસાને સર્વ કસાયોનો અભાવ થતાં વિતરાગતા પ્રગટ થાય છે, અને તેરમા ગુણસાને કેવળી ભગવાન અરિંદ ભગવાન તીર્થંકર ભગવાન બિરાજે છે, અને એમની વાણીમાંથી આ પરમ સત્ય પ્રગટ થાય છે. શું કહ્યું છે? એ વિતરાગ સ્વરૂપ આત્મા છે, પણ એ વિતરાગ સ્વરૂપ આત્મા પર્યાયમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ કસાય રહિત દશા છે. એમાં કોઈ કસાય રહ્યો નથી, કોઈ પણ એક પણ કસાય નથી. ક્રોધ માન માયા લોભની વાત કરીએ, એ બધા જે કસાયો આપણે જાણીએ છીએ, અને નવ કસાય, એ 25 પ્રકારના કસાયોમાંથી કોઈ પણ કસાય રહ્યો નથી, અને એમ એ વિતરાગતા પ્રગટ થાય છે. એટલે જૈન ધર્મ તો એક વિતરાગ ભાવ સ્વરૂપ છે, જેમાં સર્વ કસાયોનો ક્ષય થાય છે. જીનેશ્વર ભગવાનને કોઈ કસાય રહ્યા નથી. જીન કહેતા એમને જીત્યા છે, આપણે એમ કહીએ છીએ કે રાગ દ્વેષ ને મોહને જીત્યા છે, એટલે એ બધા કસાયોનો ક્ષય કર્યો છે, અને એમ એ જીનેશ્વર થયા છે, એમ જીન થયા છે. એટલે કે એ વિતરાગ સ્વરૂપ એમણે એ રીતે પ્રગટ કર્યું છે. તો વિતરાગતા મુખ્ય વસ્તુ છે. ગુરુદેવ અહીંયા એક લીટીમાં જે કહેવા માંગે છે એને આપણે પકડવાનું છે. શું કહ્યું? કે જૈન ધર્મ તો એક વિતરાગ ભાવ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્યના પરિણમન સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા ત્રિકાળ જે શુદ્ધ છે, એવું શુદ્ધ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એ પર્યાયમાં પ્રગટ કરવા રૂપ જૈન દર્શન છે. વ્રત આદિનો રાગ કાંઈ જૈન ધર્મ નથી. જૈન ધર્મ શું છે? તો કે એ તો વિતરાગ ભાવ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્યના પરિણમન સ્વરૂપ છે. એવું શુદ્ધ ચૈતન્ય નું પર્યાયમાં પ્રગટ થવું એવું જૈન દર્શન છે, એવું જૈન ધર્મ છે. વ્રતાદિનો રાગ કાંઈ જૈન ધર્મ નથી. જોકે ધર્મીને એવો વ્રતાદિનો રાગ હોય છે, જ્યાં સુધી પૂર્ણ દશા એ પ્રગટ નથી કરતા, ત્યાં સુધી પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થતા, ત્યાં સુધી એવા જ્ઞાની ધર્મી શ્રાવક અને મુનિઓને વ્રત આદિનો શુભભાવ હોય છે, પણ એ કાંઈ ધર્મ નથી. વળી ધર્મનો મૂળ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વિના જે કાંઈ બાહ્ય આચરણ છે તે બધા ખોટા છે, એને વ્યવહાર પણ કહેતા નથી. વ્યવહાર ક્યારે કહેવાય? નિશ્ચય હોય ત્યારે વ્યવહાર કહેવાય. નિશ્ચય છે નહીં અને માત્ર બાહ્ય ક્રિયાઓ વગેરે છે, પરના લક્ષ્ય થતા સ્વભાવ છે, તો એને વ્યવહાર કહેવામાં આવતો નથી. નિશ્ચયને સમજ્યો જ નથી, એને વ્યવહાર ક્યાંથી હોય? એટલે એવા જે કંઈ બાહ્ય આચરણ છે એ સમ્યક દર્શન વિના, એટલે સમ્યક એટલે સાચી શ્રદ્ધા વિના, એ બધા ખોટા છે. એ પોતાની મતિ કલ્પનાએ જે આચરણ થાય છે એ બધા આચરણ ક્યારેક શુભભાવ હોય અને ક્યારેક તેમાં શુભભાવ ન હોય. એમાં પુણ્યનો બંધ પડે એના કરતા વધારે પાપનો બંધ પડતો હોય એવા એ આચરણો હોય છે. સમ્યક દર્શન વિના એ બાહ્ય આચરણો છે એ કંઈ સાચા સમ્યક નથી, એને વ્યવહાર પણ કહેતા નથી. નિશ્ચય હોય તો વ્યવહાર કહેવાય. મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર છે જ ક્યાં? મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન નથી. નિશ્ચય એને જેણે જાણ્યો જ નથી એને પછી વ્યવહાર કેવો? અહીંયા તો સમ્યક દ્રષ્ટિને જે બાહ્ય વ્રત આદિ વ્યવહાર છે તે સઘળો ત્યાગવા યોગ્ય છે એમ આચાર્ય દેવ ફરમાવે છે. મિથ્યા દ્રષ્ટિના વ્રત તપ જે છે એને તો વ્યવહાર નથી કહેતા, એ તો માત્ર સ્વભાવ છે. પણ અહીંયા તો આચાર્ય ભગવાને તો કઈ વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિને, મુનિની વાત લીધી છે ને અને શ્રાવકની વાત લીધી છે ને. મુનિ અને શ્રાવકને તો સમ્યક દર્શન હોય. ચોથમા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ છે, એ પછી પાંચમા ગુણસ્થાને દેશવિરક્તિ થાય અને છઠ્ઠા ગુણસ્થાને સર્વવિરક્તિ મુનિ હોય છે. સાતમા છઠ્ઠાની દશામાં મુનિ છે. એટલે એવા વિરક્તિ, એવા સમ્યક દ્રષ્ટિ, એને જ્યારે વ્રત તપ છે તો એ વ્રત તપ છે એને વ્યવહાર કહેવાય. એ મુનિ છે જે સાતમા છઠ્ઠાની દશામાં છે, તો છઠ્ઠા ગુણસ્થાને એમને જે પાંચ મહાવ્રતનો જે ભાવ છે એ બધો વ્યવહાર કહેવાય, એ સમ્યક વ્યવહાર હોય. કેમ કે સમ્યક દ્રષ્ટિ છે ને એટલે વ્યવહાર પણ સાચો છે. છતાંય એ બધો વ્યવહાર, એ સઘળો વ્યવહાર ત્યાગવા યોગ્ય છે એમ આચાર્ય દેવ અહીંયા ફરમાવે છે. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો ત્યાગ કરાયો છે, એ કારણથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો સંકિતિને છોડાવ્યો છે એમ આચાર્ય દેવ કહે છે. માર્ગ બહુ સૂક્ષ્મ છે. આ વ્યવહાર પણ છોડવાની વાત છે. વ્યવહાર શા માટે છોડવાનો છે? કેમ કે એ વ્યવહારને પકડીને રહેશે. જ્યાં સુધી એ વ્યવહારમાં એટલે બહારમાં રહેશે, પરનું લક્ષ કરીને રહેશે, ત્યાં સુધી એ સ્વરૂપમાં સ્થિરતા કરી શકશે જ નહીં. જ્યાં સુધી એવા ભલે સાચા સમ્યક વ્યવહારમાં હોય તો પણ કે જ્યાં સુધી વ્યવહારમાં છે, એટલે કે પરનું લક્ષ કરીને વ્રત તપ આદિમાં રહ્યો છે, ત્યાં સુધી એ બહારમાં રોકાઈ રહ્યો છે, પૂજા ભક્તિના ભાવમાં છે, મુનિ પણ એવા ભાવમાં છે, તો પણ એ શુભભાવ છે, એ સમ્યક વ્યવહાર છે, તો પણ એ ત્યાં રોકાઈ રહ્યો છે, તો પોતાના સ્વરૂપમાં એ સ્થિરતા કરી શકતો નથી. અને કરવાનું શું છે? કે પોતાના ચૈતન્ય ભગવાન આત્મામાં સ્થિરતા કરવાની છે. ચૈતન્યના પરિણામ છે એને જૈન દર્શન કહ્યું છે. ચૈતન્યના પરિણામ એને પૂર્ણપણે પ્રગટ કરવાના છે. પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવી છે. એ સ્વના આશ્રય થાય છે ને એ સ્વના આશ્રય પહેલા ગીતા ને પછી આગળ વધતા એમાં સ્થિરતા કરતા થાય છે. એટલે એવી સ્વમાં સ્થિરતા કરવી છે, એટલા માટે આવા સમ્યક વ્યવહારને પણ છોડાવ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવ તો આનો ઘણો વિસ્તાર કરે છે, આવતા સ્વાધ્યાયમાં એ બધું આપણે કહીશું. સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે.